પ્રસન્નતાને અર્થે નથી કરતો, અને માનવીને આ કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી તથા મિયાજી જેવા કોઈક જ કરતા હશે, પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી. પછી તે ઉપર મુક્તાનંદ સ્વામીએ તુલસીદાસની સાક્ષી કહી છે, કનક તજો કામિની તજો તજો ધાતુકો સંગ તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. એ સાખીને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જેઓ એ જીવને માનમાંથી સ્વાદ આવે છે તેઓ તો કોઈ પદાર્થમાંથી આવતો નથી, માટે માનને તજીને જે ભગવાનને ભજે તેને તો સર્વે હરિભક્તમાં અતિશય મોટો જાણવો. બહુ સરસ મહારાજે મોક્ષના મુદ્દાની વાત કરી ભક્તો. મહારાજ પહેલી ચોખવટી કરી કે જેને ભજન કરવું છે અને જેને ભગવાન પામવા છે, ભગવાનના ધામમાં જવું છે, એને માટે જ આ વચનામૃત છે. પહેલી મારા ચોખવટી કરી જો. મહારાજ કે કૃપા કરીને બોલ્યા, શ્રીજી મહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્યા છે, જેને પરમેશ્વર ભજવા હોય. એટલે આ વાત એની છે કે જેને ભજન કરવું હોય, જેને પરમાત્માની અંદર ઓતપ્રોત થવું હોય, જેને ભગવાન પામી જવા હોય, જેને ભગવાન સિવાય કોઈ વસ્તુ શ્રેષ્ઠ ન રાખી હોય, એને માટે મહારાજ કંઈક બે શબ્દો કહે છે, કૃપા કરીને કીધા. ભક્તજનો, બે રીતે શબ્દો કહેવામાં આવે, એક તો કૃપા કરીને કહેવામાં આવે અને બીજા વચન જોરાવરે કહેવામાં આવે, જરૂરિયાત ઊભી થાય કહેવામાં આવે. કૃપા કરીને ક્યારે કહેવામાં આવે ખબર છે? બધું સરખું જ હોય, કોઈ તકલીફ ન હોય, ત્યારે મનમાં એમ સંકલ્પ ઉઠે કે બધું વ્યવસ્થિત જ છે, તેમ છતાંય વ્યવસ્થિત અવ્યવસ્થિત ન થઈ જાય, વ્યવસ્થિત અવ્યવસ્થિત ન થઈ જાય, ત્યારે જે વચન કહેવામાં આવે કૃપા વાક્ય હોય. અને અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરવા માટે જે કહેવામાં આવે એને ઉપદેશ કહેવાય. અહીંયા મહારાજ ઉપદેશ નથી આપતા, હું કરે છે કૃપા વાક્ય મહારાજ કહી રહ્યા છે. વ્યવસ્થિત અવ્યવસ્થિત ન થઈ જાય એટલા માટે મહારાજ વાત કરી રહ્યા છે. લો, કારણ કે તે દિવસે સત્સંગની ભર જોવાની હતી. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાબ્રહ્મનિષ્ઠ સંતો જે સભામાં બેઠા હોય, દાદા ખાચર ને પર્વતભાઈ ને ગોર્ધન શ્રેષ્ઠ સુંદર સુતાર જેવા મહાબ્રહ્મનિષ્ઠ ભક્તો સભામાં બેઠા હોય, ને અવ્યવસ્થિતા હોય, અવ્યવસ્થિત હોય, વ્યવસ્થિત જ હોય, પણ સમકાલીન સમય વ્યવસ્થિત અવ્યવસ્થિત ન થઈ જાય. એટલે મહારાજે તે સમયે જે વાક્યો કીધા છે એ કૃપા વાક્યો છે, આ જ આપણા માટે ઉપદેશ વાક્યો છે. શું કામ? તો આજ આપણે ઘણા બધા અવ્યવસ્થિત છીએ, એટલે આપણને વ્યવસ્થિત કરવા માટે છે, માટે આપણા માટે ઉપદેશ વાક્યો છે. તે સમયે સંતો ભક્તો માટે આ કૃપા વાક્યો હતા. મહારાજ કે જેને ભજન કરવું હોય, પરમેશ્વર ભજવા હોય, તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ માનીની સેવા કરવી. ભગવાનની સેવા મળે, ભગવાનના ભક્તની સેવા મળે ત્યારે ઓહો મારા મોટા ભાગ આજ મને સેવા મળી એમ હૃદયની અંદર ધારવું અને પ્રેમથી સેવા કરવી. સેવા કરવી મોટું ભાગ્ય માનવું એ બહુ કઠણ કામ છે, કારણ કે પહેલા તો સેવા જ ન થાય. હું સેવા કરતો હોઈશ? હું કેટલો મોટો માણા એમ, કેટલી બધી મારે પાસે સંપત્તિ, હું સેવા કરતો હોઈશ? ગૃહસ્થને એમ થાય અને સાધુને એમ થાય, મારી પાસે કેટલી બધી આવડત છે, હું આવું સરસ સંગીત વગાડી જાણું, આવું સરસ ગાય જાણું, આવી સરસ વાતો કરે, હું સેવા કરતો હોઈશ? એટલે પહેલા તો મારે જ એ વાતનો છેદ ઉડાડે છે કે કમ ભાગી છે, જેના સેવા નથી થતી અભાગી છે, કમ ભાગી. સિવાય એક વિવેક બતાવું કે ભગવાનના ખરેખરા સંતો એક ભક્ત હોય, આ લોકની રીતે ઘણીક મોટે પ્રાપ્ત કરી હોય અને સેવા કરવા જાતા હોય, સેવા કરવાની ઈચ્છા વર્તતી હોય અને પ્રેમથી કરી હોય, પણ વિવેક ખાતર, મર્યાદા ખાતર નાની વ્યક્તિની સેવા ન કરવા દે. બની શકે કે મોટું માણસ હોય, હૃદયથી સેવા કરવાની ભાવના હોય, પણ નાના હરિભગતને રોકે કે ના ના તમારે નથી કરવી, એ વાત આખી અલગ છે. પણ મનમાં જઈને સંકલ્પ, હું તે કઈ સેવા કરતો હોઈશ? મારી પાસે કેટલી સંપત્તિ, હું કેવો સુખ્યો, કેવો મોટો શેઠ, અને આ બધાને હું સેવા કરું? હું આટલો મોટો સાધુ હું સેવા કરું, આટલો એક પણ સંકલ્પ ઉઠે તે અભાગી વ્યક્તિ છે, ભાગ્યશાળી નથી. એમ મહારાજ કહે છે. મહારાજ કહે જ્યારે ભગવાન કે ભગવાનના સંત ભક્તની સેવા કરવાનો મોકો મળે ત્યારે એમ માને મારા મોટા ભાગ તે આ સેવા મને મળે એમ. પણ એની અંદર પછી મારા જોડે વ્યક્તિ બતાવે તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરીને જ કરવી, પણ કોઈક વખાણે તે સારું ન કરવી. અને જીવનો તો એવો સ્વભાવ છે જે જેમાં પોતાના માન જડે તે જ કરવું સારું લાગે છે. માણ માણ સેવામાં દોર્યો મહારાજ કે માણ માણ સેવામાં પ્રેર્યો તો બીજું આવીને ઊભું રહ્યું. શું આવીને ઊભું રહ્યું? માન. ભક્તો એક વાત સેવા કરવી ગુણ છે, પણ એક વાત બહુ સ્પષ્ટ સમજ્યો, ગુણ કોઈ પણ ગુણ જીવનની અંદર આવે એકલા નથી આવતા, સમજાય. એકલો કોઈ દી ગુણ હારે એકલો આવતો નથી, એને હારે હારે એક ઠૂઠું હાલ્યું આવે. કયું ઠૂઠું? માન. એ બે સજોડે રહે છે, ગુણ અને માન બે સજોડે રહે છે. બહુ અવલોકન કરશો ને તો હાવ સ્પષ્ટ આપડી જાય. તમે જોજો બહુ ગુણેલી વ્યક્તિ હશે, જગતમાં ગુણેલો હોય, કોમ્પ્યુટર બમ્પ્યુટર બરાબર આવડતું હોય કે પછી બીજું ત્રીજું વ્યવહાર સરખો આવડતો હોય, ગમે તે હોય, ગમે તે મોટપ, એવી મોટપ નહીં કે ખાલી જગત જગતની મોટપ હોય તોય ભલે અને આધ્યાત્મિક માર્ગે મોટપ હોય તોય ભલે, એ મોટપ જ્યારે આવે ને ત્યારે ભેળું ભેળું માન હારે ને હારે આવે. એમ સ્વામી વાતોમાં લખ્યું. સ્વામી કહે એક તપસ્વી તપ કરવા બેઠા, તપ કરવા બેઠા ને તે સામે મીંદડું બેઠું. તે પેલો જેમ જેમ તપ કરતો જેમ શરીર હુકાવા માંડ્યું, પેલો બિલાડો જાડો થવા માંડ્યો. એક મહિના સુધી સાધના કરી તપ કર્યું, જોરદાર તપ કર્યું, શરીર હુક લકડી આવકી નાખ્યું. એક મહિના પછી આંખ ખોલીને તે બિલાડું સામે બેઠો, પણ એવું રૃષ્ટ પુષ્ટ થઈ ગયેલું. ક્યારેક ક્યારેક આંખ ખોલતો ને તો સામે જ બેઠું હોય. અને વિચાર થયો કે માળો તો કમાલ કહેવાય, આ મારી હારે હારે બેઠું ક્યાંય જાતું નથી ને આ જાડું થઈ ગયું, હું પાતળો થઈ ગયો. પછી એણે પૂછ્યું બિલાડાને, એલા તું આમ કેમ થયું? મારે યારે તપ કરશો ને તેમ છતાંય તું જાડો થઈ ગયો, હું આવો પાતળો પડી ગયો. ત્યારે બિલાડે કીધું, સાંભળો હું છું ને બિલાડો નથી તો હું તમારું માન છું. જેમ જેમ તમે તપ કરતા, ગુણ છે ને, જેમ જેમ તમે તપ કરતા ગયા તેમ તેમ તમને માન પુષ્ટ થતું ગયું, એટલે હું જાડું થયું. એટલે ભગવાનના ભક્તો બહુ આ વચનને સમજે, બહુ જ સમજે, બધાને સમજવાનું, તમને નમને બધાને. આ કાંઈ ખાલી તમને ઉપદેશ નથી હો, તમને એમ થાય સ્વામી અમને જ કહે છે, આ બધાને સમજવાનું છે, આપણે બધાને અનુસંધાન રાખવાનું છે કે આ દોષ અંદર ઘરી ન જાય. મહારાજ કહે કે ભક્તિ જે કરીએ ભગવાનની પ્રસન્નતાને અર્થે જ કરવી, પણ જે ભક્તિ કરીને કોઈક મને વખાણે એટલા સારું કરવી નહીં. પહેલી વાત તો એ આવી કે આ જગતની મોટો પ્રાપ્ત થયા પછી સેવા થાય નહીં, સેવા કરી હગાય નહીં. અને ક્યારેક સેવા થાય માનને અવલંબને કરીને સેવા ન થાય, અને ક્યારેક માનને અવલંબને કરીને સેવા થાય. દાખલા તરીકે આ જગતનો બહુ જ મોટો પ્રાપ્ત થયો હોય, ગ્રસ્ત હોય, ત્યાગી હોય, અને પછી એ સંડાસ સાફ કરે, બાથરૂમ સાફ કરે, બની શકે મહિમા સમજીને પણ કરતો હોય, સમજાય, મહિમા સમજીને કરે. અને ક્યારેક મનમાં શું થાય ખબર, હું આ સંડાસ બાથરૂમ સાફ કરું, કોક ભાળશે તો કે ઓહો આવા મોટા સ્વામી આવા મોટા ભગત સંડાસ બાથરૂમ સાફ કરે છે, એમ સંકલ્પ થાય. તો કામ થાય સાફ? એ માન મોટપ માટે સાફ થાય છે. અને આ તો ભગવાનના ભક્ત અને સંતની સેવાનો લાહવો છે. નીચી ટેલ મળે તો માનો મોટા ભાગ, જો આ નીચી ટેલ મળી માટે મારા મોટા ભાગ એમ સમજીને જો કરે તો ભગવાન એના ઉપર રાજી થાય. અને એવી જેને મોટપ પ્રાપ્ત થઈ એ મોટપ કાયમ ટકવાની, દેહ છતાંય ટકશે, દેહ પડ્યા પછી ટકશે. કારણ કે મહારાજ શું કીધું, એવો જે ભગવાનનો ભક્ત છે એ અતિશય મોટો છે, એને અતિશય મોટો જાણવો. શું કામ એમ મહારાજ બોલ્યા? કારણ કે આવો જે ભક્ત છે, આવા જેની અંદર ગુણ છે, આવા જે ગુણવાળા સંત કે ભક્ત છે એની મોટપ મહારાજ એટલા માટે કીધી, કારણ કે દેહને મૂક્યા પછી મહારાજને પામવાનો છે, એટલે એની મોટપ કોઈ દી હેઠી ઉતરવાની નથી. માટે મહારાજ કીધું આવો જે ભક્ત એ જ મોટો છે ને એને જ મોટો જાણવો. અને એ વિના તો કદાચ આ લોકની મોટપ પ્રાપ્ત થાય, પણ આ ગુણ નથી આવ્યા તો મર્યા પછી ધામમાં નથી જવાનો, તો એ કાયમ મોટપ ટકવાની નથી. હવે કાયમ ટકવાની અને હું મોટો કહેવો કહો, એ તો આપણી દ્રષ્ટિ મોટો, મારી દ્રષ્ટિમાં મોટો છે જ નહીં, મારાની દ્રષ્ટિમાં તો એ જ મોટો છે જે ભગવાનને પામી જાય. મહારાજ સરસ વાત બતા, મહારાજ કહે કે ભક્તિ આદિક જે કરે છે અથવા સેવા આદિક જે કરે છે એમાં માન જડે એટલા માટે જો કરે છે તે બહુ ખોટું થાય છે. મહારાજ કે જીવનો તેવો મહારાજ કે સ્વભાવ છે કે પોતાને વખાણે તે સારું બધું કરે છે, પણ મહારાજ કે ભગવાનનો ભક્ત પોતાને વખાણે તે સારું સેવા ન કરે અને જીવનો તેવો સ્વભાવ છે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે, પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહીં. અને જેમ શ્વાન હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે પછી તેણે કરીને પોતાનું મોઢું છોલાય ને તે હાડકું લોહીવાળું થાય તેને ચાટીને રાજી થાય છે, પણ મૂર્ખ એમ નથી જાણતો જે મારા જ મોઢાનું લોહી છે તેમાં હું સ્વાદ માનું છું. અહીંયા મહારાજે પેલા સેવ બતાવી, પછી મહારાજ કે ભગવાનનો ભક્ત ભક્તિ કરતો હોય તો પણ માન જડે એટલા હાટું જ કરે, લો કોઈક વખાણ એટલા હાટું જ કરે, તો મહારાજ કે બહુ ખોટું કરે છે. અહીંયા ભલે ભક્તિની સેવાને જ કીધી પણ આમાં બધું સમજી લેવું, ધર્મ પાળતા હોઈએ, મરીને આજ્ઞામાં ખબરદાર વર્તતા હોઈએ, વૈરાગ જીવનમાં રખાતો હોય, બધું જે કાંઈ શ્રેષ્ઠ ગુણ છે એ તમામ શ્રેષ્ઠ ગુણ ભગવાન રાજી કરવા માટે રખાતો હોય તો સારું છે, પણ એ શ્રેષ્ઠ ગુણ રાખવા પાછળ દુનિયા મને શ્રેષ્ઠ કહે એટલા માટે રખાય તો મહારાજ કે એની સ્થિતિ કેવી છે તો કૂતર્યા જીવી છે. મહારાજ કીધું લો, જેમ મહારાજ કે કૂતરું સૂકું હાડક્યું લઈ અને કરડે અને પછી લોહી નીકળે ચાટે જીભે કરીને મોજ માને કાહા બહુ મીઠું બહુ મીઠું. મહારાજ કે મૂર્ખને ખબર નથી આ તો મારા મોઢાનું જ લોહી છે. એમ મહારાજ કે ભગવાનનો ભક્ત હોય, ભક્તિ કરતો હોય કે બીજું ત્રીજું પાડતો હોય કે રાખતો હોય, પણ એ ભગવાનને રાજી કરવા માટે નહીં પોતાના વખાણ થાય એટલા માટે જો રાખતો હોય તો ઈ સૂકું હાડક્યું કરડે છે. કયું સૂકું હાડક્યું? માન રૂપી હાડક્યું કરડે છે. અને પોતાનું મોઢાનું લોહી નીકળે, મોઢાનું લોહી તે શું? પોતે હૃદયની અંદર એમ માને જોયું આપણે આમ ઇમ્પ્રેશન પડે, જોયું આપણું આમ થયું, જોયું આપણે ગયા એટલે આમ થયું, આમ જે મનાય એ પોતાનું જ લોહી ચાટ્યું કહેવાય. પણ મારે કે મૂર્ખાય છે, નામ નહીં આપું, એમ એ ભગત છે, આમ થોડાક મોટેરા છે, પણ એને એટલું બધું આનું તાન છે, સેવાય હારી કરે પણ ગમીને સેવા કરતા જાય ને તે બે માણા હારે લઈ જાય. અને એ ભગત સંતોને મળે, ગરીબગત મળે એટલે બે જણા એના ગુણ મળે ગાવા, સમજ્યા? બે જણ અડધો કલાક ગુણ ગાય કે આ શેઠે અહીં આટલી સેવા કરી, આ શેઠે અહીં આટલી કરી, અહીંયા આટલી કાંકરી આપી, અહીંયા આમ કર્યું આમ કર્યું, એવા અડધો કલાક સુધી ગુણ ગાય અને પછી પોતે શરૂ કરે કે સેવા તો ઘણા કરતા છે પણ સ્વામી આપણા જેવી કોઈ સેવા ન કરે, એટલે તો આપણે દાદા કહે છે એમ કહી અડધો કલાક આકે. હવે એને જો કહીએ તો ફીટ કેમ પડે? એક ગામમાં એ પદયાત્રા કરી નીકળ્યા હતા, પોતે પગે હાલી નીકળ્યા હતા અને 500 જણાનો સંઘાય અને ખર્ચો બધો એકલા આપતા હતા, કામ કેટલું સારું કહેવાય, 500 જણાનો ખર્ચ પોતે આપલે અને પદયાત્રા કરી નીકળેલા. એમાં સરદારની બાજુમાં એક ગામ છે, રામોદ ગામ છે, રામોદ ગામમાં એને સેવા મોટી કરેલી એટલે રામોદ ગામમાં રાત રોકાણ રાખ્યું, રાત રોકાણ રાખ્યું. પણ એક હરિભગત, નાનો હરિભગત, એને કે તારે જો આ સભા જ્યારે થાય ત્યારે પછી તારે સભામાં બધું કહેવાનું છે, કે આ ભગત અહીંયા આટલી સેવા કરી, અહીંયા આટલી કરી, અહીંયા આટલી કરી, અહીંયા બધું તારે કહેવાનું છે કે અને બરાબર વખાણ કરવાના છે કે ઓલો કે વાંધો નહીં. અને પછી સભા થઈ શરૂ અને સભા શરૂ થઈને ઓલાન માળાને કાંઈ કામ નીકળ્યું, એ ભાગી ગયો. અને આ કે અમે થાકી ગયા છીએ માટે અડધો કલાક સભા આગજો, કે આને કહી રાખ્યું એમ થાકી ગયા માટે અડધો કલાક સભા રાખજો પછી બંધ કરવાની, એટલે ઓલા બધા અડધો કલાક થઈ સભા બંધ કરવા માંડ્યા. તે આ ભગત કે હાકો હાકો કે ઘડીક હાકો કે ઓલાને કે આમ તો ના પાડતા પણ સભા મજા આવી લાગે એમ, 15 મિનિટ હાકી 15 કલાક થઈ પછી ઓલા કે હવે બંધ કર, તકને હજી હાકો ઘડીક હાકો ઘડીક હાકો કે કલાક થઈ ઓલો માળો મળે નહીં આમ જ્યારે જો ઓલા બધા ક્યાં જોવે છે કોને એમ, અને કલાક થઈને હવા કલાક થઈ તો ઓલું આવ્યો નહીં. અને પછી ઓલા બધા શ્રીપતિમ કરી સભાની, સભામાં શ્રીપતિમ કરીને 10 મિનિટ થઈને ઓલું આવ્યો અન ઉધરો લીધો, તું ક્યાં ગયો તો કે આખી મારી મોજ તે મારી નાખી, કે શેની મોજ મારી નાખી, એટલે મારો કહેવાનો મતલબ એને કામ સારું કર્યું, ભગવાન રાજી થાય એવું કર્યું, પરંતુ આટલી વસ્તુએ આખું કામ બગાડી નાખ્યો. માટે મહારાજ કે મારો આશ્રિત માન ન રાખે. ભક્તો, આપણેની અંદર હાવ માન નહીં એવું તો નહીં બને, કારણ કે હશે દોષ એટલે તો જન્મ, પણ ખટકો તો જરૂર રાખો કે આ દેહ કરીને માન માત્ર ટાળી નાખી ભગવાન શ્રીહરિ રાજી થાય એવું જીવન કરવું છે, એવો ખટકો રાખવો. ખટકો રાખવાથી ટળી જાય છે એમ ગોપાળન સ્વામી વાતમાં લખ્યું. સ્વામી કહે કે પોતે નક્કી કરે કામ નથી જ કરવું તો એ વસ્તુ શક્ય બને. સ્વામી કે કોઈ નક્કી કરે કે ક્રોધ નથી જ કરવો તો સ્વામી કે જિંદગીમાં કોઈ દી ક્રોધ ન થાય. એમ નક્કી કરે માન આવવા જ નથી દેવું તો ન આવે. અને કોઈ માનો વ્યક્તિની હેસિયત હોય, સ્થિતિ હોય, પદ હોય, એને કારણે પાંચ વ્યક્તિ એના સારા શબ્દો બોલે તો હૃદયમાં મારે પ્રાર્થના કરવા માંડવી, હે મહારાજ જોજો, મહારાજ જોજો, આ શબ્દોથી મને માન ન આવી જાય, હું મોક્ષ માર્ગ થકી પડી ન જાઉં, મહારાજ મને તમારો ભગવાનના ભક્ત કે સંતનો કોઈનો અવગુણ ન આવી જાય, અભાવ ન આવી જાય, મહારાજ દયા કરજો, દયા, એમ હૃદયથી મહારાજને પ્રાર્થના કરવા માંડવી. બાકી આ લોકની રીતે જે થાય એ થશે જ. માનો ભગવાનનો ખરેખર ભક્ત હોય અને આ લૌકિક રીતે ઘણી મોટેપ હોય તો એ ગમે તે મોટી સભામાં જાય, ગમે ત્યાં જાય, ત્યાં તેનું સન્માન થવાનું, અને બે શબ્દો લોકો હારાય બોલે, અને તો મારીને આજ્ઞા થઈ પાછી હારાય બોલે અને વખાણે કરે, પણ પોતે હૃદયથી પ્રાર્થના કરવા માંડે, મહારાજ જાળવજો, મહારાજ જાળવજો. એવી રીતે સંતને પણ આધ્યાત્મિક ગુણ આવ્યા હોય અને કોઈ જગ્યાએ જાય ત્યાંના પણ વખાણ થાય અને બે શબ્દો લોકો હારા બોલે, ત્યારે એ પણ હૃદયથી મહારાજને પ્રાર્થના કરે, મહારાજ મારે તમને જ જોઈએ છે, મહારાજ મારે તમને જ પામવા છે, માટે જોજો મહારાજ આમાં કોઈ જગ્યાએ મારું મન લોભાય ન જાય. આવી ભગવાનના ભક્તો ખટકો રાખે, આવું ભગવાનના ભક્તોનું સંધાન રાખે. નહીતર તો મહારાજ કે માનનો સંકલ્પ જો કરશે અને માનને જો ઈચ્છશે અને માન માટે જ ભક્તિ ધર્મ જ્ઞાન આદિ જો દ્રઢ કરશે તો મહારાજ કીધું કૂતરા જેવો છે. મારે એમ સીધું ન કીધું, મહારાજની ભાષા આવી સીધું ન કે, પણ એવો આમ ટન મારે, મારે કે કૂતરાની માફક સૂકું હાઈટ ક્યુ કરડે છે એનો મતલબ હું થયો કૂતરો જ છે. આમ જ્યાં જ્યાં મહારાજે આમ પોતાના ભક્ત કે પોતાના સંતની ખોટ દેખાણને મહારાજ પ્રહાર કર્યો, જોરદાર કર્યો, પણ શબ્દ થોડોક વ્યવસ્થિત વાપર્યો. મહારાજ તમે પ્રથમનું 37મો વચન મત વાંચો, મહારાજ કે પંચ વિષયની વિશે એકવાર સંસાર છોડ્યા પછી આશક્તિ રાખે છે એ તો ખડ ખાય છે. તે ખડ કોણ ખાય? ઢોર જ ખાય ને, એ ખડ ખાય છે. મહારાજ કે લો, મારે સીધો પ્રહાર કર્યો, તે સંસાર છોડ્યા પછી હવે જો તું પંચ વિષયમાં આશક્તિ રાખી તું ઢોર જેવો છે એમ મહારાજ કે લો, તું ઢોર જેવો છો. મહારાજ મધ્યના 47મા વચનામૃતમાં કહે, મહારાજ કે ભગવાનનો ભક્ત સંત સંસાર છોડ્યા પછી સારા સારા પદાર્થની લાલચે, ખાધા પીધાને લાલચે, મોટા સાધુ ભેગો રહેતો અને સાધુ જ ન જાણવો, એને તો લબાડ જાણવો અને કૂતર્યા જેવો જાણવો, એને કૂતરો જ જાણવો, લો લબાડ જાણવો. એટલે મહારાજ પ્રહાર જોરદાર કરે, મારીને એમ લાગે કે આ કલ્યાણના માર્ગ થકી આડોળો થઈ જશે. અહીંયા મહારાજ બતાવ્યું આગલા વચ્ચે અમૃતમાં, મહારાજ ક્રોધ ન કરો, ત્યાં ક્રોધ કરી આવીને શબ્દો નીકળ્યા છે. હે, પણ ક્રોધ ન કરવો એ કેવી રીતમાં સમજ ભક્તજનો? ઉપરથી પ્રકૃતિમાં ક્રોધ દેખાતો હોય પણ અંતરમાં રંચ માત્ર વિક્ષેપ હોય, નિન ભગવાનના ભક્તો અનુસંધાન રાખવું. કોઈમાં કોઈ ફેરફાર થતો હોય, પ્રથમ ફેરફાર થતો હોય, કડક થઈને કહેવું, પણ એનો વિક્ષેપ હૃદયમાં ન પેસવા દેવો. હૃદયમાં પેસે જાય પોતાનું ભજન જતું રહે, પોતાનું ભજન જાય, એવો તો ક્રોધ પણ ભગવાનના ભક્તોએ કરવો નહીં. મહારાજ કે ભગવાનનો જે ભક્ત છે એ જે કાંઈ કરે કેવળ પરમાત્માની પ્રસન્નતાને અર્થે કરે, અને ભગવાનની પ્રસન્નતાને અર્થે નથી કરતો, અને ભગવાનની ભક્તિ કરે છે તેમાં પણ માનનો સ્વાદ આવે છે ત્યારે કરે છે, પણ કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે નથી કરતો, અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજીને મિયાજી જેવા કોઈક જ કરતા હશે, પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકીને વર્તી શકાતો નથી. અલૈયા ખાચરને નિર્વિકલ્પાનંદ સ્વામીને માન આવ્યું કે જેને કારણે સત્સંગ છોડ્યો. સ્વામી મુક્તાનંદ સ્વામીએ વડોદરાની સભા જીતીને મહારાજ બહુ વખાણી કર્યા. નિરુકલ્પાનંદ સ્વામીને ગમ્યું નહીં, હું બોલ્યા એમાં કઈ મોટી ધાડ મારી, મને મોકલ્યો તો હું તે જીતી જાત, અને મહારાજને શબ્દો ગમ્યા નહીં. અને પછી મહારાજે નિરુકલ્પાનંદ સ્વામી ગઢપુર તો આવ્યા પણ મહારાજ એને બોલાવ્યા નહીં, ગામડે ફરવા મોકલ્યા. ગામડે ફરીને એકવાર પાછા આવ્યા, મહારાજ સામે લેવા માટે ગયા, બધા સંતો દંડવટ કરવા માંડ્યા. નિરૂપકૃપાનંદ સ્વામી દંડોળ કરતા હતા. મહારાજ બધા સંતોને ઊભા કરી કરીને બાથમાં લઈને મળ્યા અને કોઈના માથા પર હાથ મૂક્યો. નિરૂપકૃપાનંદ સ્વામીને માથા ઉપર હાથે નો મૂક્યો, મળ્યા એને રાખો એમ એનો કીધું. અને મંડળમાં નિરૂપકૃપાનંદ સ્વામી મોટા હતા, મારે રાખો એમ એનો કીધું. મારે હાલતા ત્યાં સંતોને દાદાના દરબારમાં આવ્યા, બધાને ખબર પડી સ્વામી આવે છે નિરૂપકૃપાનંદ સ્વામી. એટલે સ્વામી મોટેરા સાધુ, સંપ્રદાયમાં ત્રણ વિદ્વાન અજોડ હતા, ત્રણનો જોટો નહીં. એક સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી, બે સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામી, ત્રીજા નિરૂપકૃપાનંદ સ્વામી. ત્રણનો જોટો નહીં, આમ તો ઘણા વિદ્વાન પણ ત્રણનો જોટો ન જડે. એટલે સ્પેશિયલ એના બેસવા માટે ત્રીજું સ્થાન પડતું, એ જગ્યા ખાલી હોય. મહારાજ આજ કીધું સાધુરામ આગળ બે જાત બીજાને કીધું. મહારાજ આ તો નિરૂપકૃપાનંદ સ્વામીની જગ્યા છે. મહારાજ કે પાછળ ઘણી જગ્યા છે, કે મારે માન ગમ્યું નહીં. જો નિરૂપકૃપાનંદ સ્વામી આવ્યા અને આટો માર્યો આમ, આગળ જગ્યા જોઈ નહીં. આટા મારતા જોઈને મહારાજ કે તમે કોઈ માનની મૂર્તિ જોઈ? મારે ને કે નહીં મહારાજ. મહારાજ કહે આ મૂર્તિમાન માન છે. પરમ ચૈત્યાનંદ સ્વામી માટે એ શબ્દ બોલે, એ જ નિરૂપકૃપાનંદ સ્વામી માટે બોલ્યા. મહારાજ કે મૂર્તિમાન માન છે. અને આમ કીધું ને ક્યાં જાય ભાઈ. મારે ને કે મહારાજ તમારી પાછળ તો ગાંડા થયા ને કેટલું કર્યું તો તમારી ત્યાં અમારી કદર જ ન થઈ. કે માટે મહારાજ હવે સત્સંગ છોડશું. મહારાજ કે ભગવાન કોને સમજો? મહારાજ ભગવાન તો તમે જ છો, પણ હવે સત્સંગમાં રહેવા હે નહીં. અને માનને કારણે સત્સંગ છોડવો પડ્યો. એનો છૂટી ગયો એ સંઘ. કોનો એનો સંઘ કોણ કરતા હતા? અલૈયા ખાચર. મહારાજ છેતીવા એકવાર ભગવાનના મોટા સંતો મોટા ભક્તો આપણને ક્યારેક એમ કહેતા કે આનો સંગ ન કરવો, ત્યારે સમજી જવું કે દીર્ઘ દ્રષ્ટિથી કહે છે એમાં મારા મોક્ષને જોખમ છે. મહારાજ અલૈયા ખાચરને ચેતવા એકવાર બહુ મોટી સભા ભરીને બેઠા હતા મહારાજ. મહારાજે પ્રથમ શિવલાલ શેઠને પૂછ્યું, શિવલાલ તમે કોનો સમાગમ કરો છો? મહારાજ ગોપાળાનંદ સ્વામીનો, ગુણાતીતાનંદ સ્વામી. મહારાજ કે તો તમે સત્સંગમાં પાર પડી ગયા. જીણાભાઈને પૂછ્યું, તમે કોનો સત્સંગ કરો છો? મહારાજ હું તો બ્રહ્માનંદ સ્વામીનો સમાગમ કરું છું. મહારાજ કે તમે પાર પડી ગયા. દાદા ખાચરને પૂછ્યું, દાદા તમે કોનો સમાગમ કરો છો? મહારાજ મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરું છું. મહારાજ કે તમે પાર પડી ગયા. પછી અલૈયા ખાચરને પૂછ્યું, કારણ કે એનો માની સ્વભાવ માની પછી સીધું કહેવાય નહીં. મહારાજ કે તમે કોનો સમાગમ કરો છો? મહારાજ નિરૂપકૃપાનંદ સ્વામીનો. મહારાજ કે ત્યારે તમારા પાયા હચમચે છે, પણ મહારાજની વાત સમજી શક્યા નહીં. અને છેવટે સત્સંગ છોડીને અલૈયા ખાચર પણ સત્સંગમાંથી ગયા. માટે ભગવાનનો ભક્ત મહારાજ કે માન ન રાખે. મહારાજ કે દુનિયા આખી માન હાટું ભજન કરે આવા તો કોઈ કહેશે કેવા? તો મહારાજ બે નામ આપ્યા. મહારાજ કે રતનજી ને મિયાજી જેવા તો કોઈક જ હશે જે માનને મૂકીને ભજન કરતા હશે. તો ભક્તજનો કોઈક જ હશે. અને બીજી બાજુ મહારાજ એમ કે સત્સંગમાં તો બહુધા આમ વર્તે છે, બહુધાને આમ વર્તે છે, જગતનો ઘાટ નથી ઉઠતો. ને અહીંયા મહારાજ કે રતનજી મિયા જેવા કોઈક જ છે. બે ક્રોસ પોઈન્ટ થયો. તો શ્રી મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, શતાનંદ સ્વામી, દાદા ખાચર, પરોધભાઈ, ગોર્ધન શેઠ, એ બધા માનીએ છે. પણ ભક્તો આ જગ્યાએ એમ સમજવું કે મહારાજે વાત કરી રતનજી મિયા જેવા કોઈ કે છે, એ સાધન દિશાવાળા ભક્તો માટે કીધું છે કે સાધન દિશામાં વર્તતા ભક્તમાં તો કોઈક જેવો નીકળે નિર્માનીપણે ભજન કરતો હોય. બાકી ઓલા બધા તો પરમ સિદ્ધ સ્થિતિને પામેલા હતા, ત્યાં માનને મોકો નહોતો કે અંદર પ્રવેશ કરી શકે. સમજાય? નત્ર આ વચનામાં તો વાંચ્યા પછી આપણા મનની અંદર સ્થૂળ ભાવ આવી જશે કે ભલે મોટા હતા પણ માની તો હતા. ગોપાળન સાહેબ મોટા હતા પણ માની તો હતા. મુક્તાનંદ સાહેબ મોટા હતા પણ માની તો હતા. દાદા ખાચર મોટા હતા પણ માની તો હતા, એમ આપણને સંકલ્પ થઈ જાય. પણ વાતને એમ સમજી, એ તો મહારાજે લખ્યું એ સાધન સ્થિતિને પામેલા, સાધન પરમાત્માને પામવા મત. ઓલા બધા પામેલા હતા, બીજાને પમાડવા હાટું આવ્યા હતા બ્રહ્માંડમાં, પરમાત્માને પામવા હાટું નહોતા આવ્યા. બરાબર યાદ રાખે ભગવાનનો ભક્તો, બીજાને ભગવાન પમાડવા હાટું આવ્યા હતા, એ તો પામેલા હતા. પણ પામવા માટે મતતો જે મુમુક્ષ છે સાધન દિશાવાળો, એમાંથી મહારાજ કે કોઈક જ એવો નીકળે જે પરમાત્માને રાજી કરવા માટે જ દાખલો કરતો હોય. બાકી મહદંશે માનને અર્થે દાખલો કરતો હોય છે. પણ ભક્તજનો આપણે સતત અનુસંધાન રાખવું, આપણી અંદર જે માનાદિક દોષો છે એને કાઢે છૂટક્યો છે, પરમાત્માને પામે છૂટક્યો છે. મુક્તાનંદ સ્વામી સાખી બોલ્યા, કનક તજ્યો કામિની તજ્યો, તજ્યો ધાતુકો સંગ, તુલસી લઘુ ભોજન કરે જીવે માન કે રંગ. આનો મતલબ એમ થયું કે ધનનો ત્યાગ કરવો, સોનું કનક એટલે સોનું થાય પણ સોનામાં બધું આવી જાય, ધન પદાર્થનો ત્યાગ કરવો સરળ છે, કામીની સ્ત્રીનો ત્યાગ કરવો સરળ છે, ધાતુ કોઈને ન આડે એનો ત્યાગ કરવો સરળ છે, થોડુંક ભોજન કરે એ પણ મહારાજ કે સરળ છે, પરંતુ માન છોડવું એ મહા કઠિન છે. આ વિશેષ કરી મહારાજે સાધુ પર ટકોર કરી, કારણ કે આ બધી વસ્તુ સાધુમાં હોય છે. ભગવાનના સાધન દિશાવાળા સાધુ હોય તો આ વસ્તુ તેને રાખી હોય છે. કનકનો ત્યાગ કર્યો હોય, ધનાધિકનો ત્યાગ કર્યો હોય, સ્ત્રીનો ત્યાગ કર્યો હોય, મહારાજની આજ્ઞા અનુસાર અલ્પ ભોજન, એક ટાઈમ ભોજન કરતા અલ્પ ભોજન કરતા હોય, અને ધાતુ કોઈ રાખતા ન હોય, થાળી આદિકમાં ભોજન ન કરતા હોય, એટલે ધાતુનો ત્યાગ કર્યો હોય, પણ મહારાજ કે માન છોડવું તો બહુ કઠણ છે. માટે મહારાજ કે મારા પરમહંસો સાવધાન રહેજો, ક્યાંય અટવાય ન જવાય. એ સાખીને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી. માટે માનને તજીને જે ભગવાનને ભજે તેને તો સર્વે હરિભક્તમાં અતિશય મોટો જાણવો. સર્વે હરિભક્તમાં મોટો જાણવો એટલે અહીં હરિભક્ત શબ્દ બે માટે વાપર્યો છે મહારાજ, ત્યાગી માટે અને ગ્રસ્ત માટે. બે હરિભગત જ કહેવાય, હરિના ભગત એટલે હરિભગત. પણ મહારાજ આ તો વ્યક્તિ વ્યવહારિક માટે પાડે કે આ સાધુ છે અને આ ગ્રહસ્થ છે, બાકી હરિભગત બધા કહેવાય, સમજ્યા? બધા હરિભગત જ કહેવાય, જેટલા ભગવાન ભજે છે બધાય. મહારાજ કહે પણ અમારે મતે એ જ ભગત મોટો છે, એ જ સંત મોટો છે જે માનનો ત્યાગ કરી કેવળ અમારી પ્રસન્નતાના અર્થે દાખલો કરતો હોય, એના ઉપર જ ભગવાન રાજી થાય છે, એના ઉપર આચાર્ય મારા રાજી થાય છે, એના ઉપર બ્રહ્મનિષ્ઠ સંતો અને ભક્તો જરૂર રાજી થાય છે. એ બધા રાજી થાય છે ત્યારે જ કામ પૂરું થાય છે, બાકી દાખલો કરતાં પૂરું થાય એમ નથી. આમ વર્તે એના ઉપર રાજીપો થાય અને જેના ઉપર રાજી પોતરે એનું કામ પૂરું થઈ જાય એમ છે. ઇતિ વચનામૃતમ ગરડા મધ્ય પ્રકરણનું 41મું થયું. સહજાનંદ સ્વામી મહારાજ.
વચનામૃત સમ્રાટ ગ્રંથ, જે ગ્રંથની અંદર સર્વાવતાર ઇષ્ટદેવ ભગવાન શ્રીહરિ પોતાના અંતરના અભિપ્રાયને જણાવી રહ્યા છે. જે ગ્રંથની અંદર એક એક વાતો બહુ અદ્ભુત મહારાજ બતાવી રહ્યા છે, જેમાંથી આપણે 41 વચનામૃત સમજ્યા હતા. હવે 42માં વચનામૃતમાં મહારાજ શું કહે છે સમજીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના માક્ષરવદી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં 19 ઓરડાની અવસરે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ભગવદાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, ભગવાનના એક એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે, તે કેવી રીતે રહ્યા છે અને બ્રહ્માંડમાં કયા કયા ઠેકાણે ભગવાનના અવતાર થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પુરુષોત્તમ ભગવાનનું જે અક્ષરધામ તેના બે ભેદ છે, એક સગુણપણું અને બીજું નિર્ગુણપણું, અને પુરુષોત્તમ નારાયણ છે તેને તો સગુણ ન કહેવાય, નિર્ગુણ પણ ન કહેવાય, અને સગુણ નિર્ગુણ ભેદ તો અક્ષરને વિશે છે, તે અક્ષર નિર્ગુણપણે તો અણુ થકી પણ અતિ સૂક્ષ્મ સ્વરૂપે છે, અને સગુણ સ્વરૂપે તો જેટલું મોટું પદાર્થ કહેવાય તે થકી પણ અતિશય મોટું છે. તે અક્ષરના એક એક રોમને વિશે અણુની પેઠે અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે. તે કાંઈ બ્રહ્માંડ અક્ષરને વિશે નાના થઈ જતા નથી, એ તો અષ્ટાવરણે સહવર્તમાન હોય, પણ અક્ષરની અતિશય મોટપ છે તે આગળ બ્રહ્માંડ અતિશય નાના દેખાય છે. જેમ ગિરનાર પર્વત છે તે મેરુ આગળ અતિશય નાનો દેખાય, અને લોકાલોક પર્વતની આગળ મેરુ પર્વત અતિશય નાનો દેખાય, તેમ બ્રહ્માંડ તો આવડા નવડા હોય પણ અક્ષરની અતિશય મોટપ છે તેની આગળ અતિ નાના દેખાય છે. માટે અણુ સરખા કહેવાય છે, અને અક્ષર બ્રહ્મ તો જેમ સૂર્યનું મંડળ છે તેમ છે. તે સૂર્ય જ્યારે માથે આવે ત્યારે સૂર્યને યોગ્ય કરીને 10 દિશાઓ કલ્પાય છે, તેમ અક્ષરધામ છે. અંતે અક્ષરને ઉપર હેઠે ને ચારે પડખે સર્વે દિશામાં બ્રહ્માંડની કોટીઓ છે. અને ભગવાન જે પુરુષોત્તમ તે તો અક્ષરધામને વિશે સદાય બિરાજમાન રહે છે ને તે સત્ય સંકલ્પ છે. અને અક્ષરધામને વિશે રહ્યા થકા જે બ્રહ્માંડમાં જે જે રૂપ પ્રકાશા જોઈએ તેવા તે રૂપને પ્રકાશ કરે છે. જેમ એ શ્રી કૃષ્ણ ભગવાનને રાસકીડા કરી ત્યારે પોતે એક હતા તે જેટલી ગોપાંગનાઓ હતી તેટલા રૂપે થયા, તેમ પુરુષોત્તમ ભગવાન બ્રહ્માંડ પ્રત્યે જ્યાં જેવું રૂપ પ્રકાશવું જોઈએ ત્યાં તેવા રૂપને અક્ષરધામમાં રહ્યા થકા પ્રકાશે છે. અને પોતે તો સદાય અક્ષરધામમાં રહે છે અને જ્યાં એ પુરુષોત્તમની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે. મધ્યનું 42મું વચનામૃત છે. ભગવદાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો. ભગવદાનંદ સ્વામી બહુ વિદ્વાન સાધુ હતા, એ તો એના પ્રશ્ન ઉપરથી ફલિત થાય છે. કારણ કે પ્રશ્ન એટલો જોરદાર પૂછ્યો કે મહારાજ, ભગવાનના એક એક રમણી વિશે અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે તે કેવી રીતે રહ્યા છે અને બ્રહ્માંડમાં કયે કયે ઠેકાણે ભગવાનના અવતાર થાય છે? બે પ્રશ્ન છે. કે રોમની અંદર બ્રહ્માંડ કેમ રહે એમ પહેલો પ્રશ્ન એવો છે, કે રોમની વિશે અનંત કોટી બ્રહ્માંડ રહે છે કઈ રીતે રહેતા છે અને ભગવાન કયા કયા ક્ષેત્રની અંદર પ્રગટ થતા છે? આવા બે પ્રશ્ન છે. પછી મહારાજ કે સ્વામીને બહુ પણ લાગી ગયો કે ઓહો ભગવાન કેટલા મોટા, એના રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે. મહારાજ કે સ્વામી અમારા રોમની અંદર નથી ફરતા, સાંભળો તમે, અક્ષરના રોમની અંદર ઉડતા ફરે છે. મારનું તે જ રૂપ જે અક્ષરધામ, એની અંદર અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે. મહારાજ કે અક્ષરના બે સ્વરૂપ છે, સગુણપણું અને નિર્ગુણપણું. સગુણપણે કરીને સ્થૂળ કરતાં પણ સ્થૂળ છે, જે વાત મહારાજે પ્રથમના 63મા વચનામૃતમાં લખી. મહારાજ કે આ બ્રહ્માંડમાં કોઈ વસ્તુ એવી નથી કે જે આકાશ ન હોય. બધા જ પદાર્થમાં આકાશ રહ્યો છે ને આકાશમાં બધું જ રહ્યું છે. નાનામાં નાની વસ્તુ હોય તેની અંદર આકાશ રહ્યો છે, જે આકાશને મહારાજ કે ચિદાકાશ કહીએ, જેને અક્ષરમૌન કહીએ, અક્ષર બ્રહ્મ કહીએ. એનું સગુણ સ્વરૂપ છે, અક્ષરનું સગુણ સ્વરૂપ છે, જે સર્વત્ર જગ્યાએ રહેલું છે. અક્ષરના રોમની અંદરથી જે કિરણો ફૂટે છે એ કિરણોની અંદર અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે. જેવી રીતે સૂર્યની કિરણોમાં મચ્છર આદિ પક્ષીઓ આદિ બધા ઉડતા ફરે છે કે નથી ઉડતા, જેમ સૂર્યની કિરણમાં પશુ પક્ષી આદિ પ્લેનો પણ એની કિરણમાં ઉડતા ફરે છે, એવી રીતે અક્ષરના તેજની કિરણમાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે. એનો મતલબ મહારાજ કે એવો કઈ નથી થતો કે બ્રહ્માંડ નાના નાના થઈને ઉડતા ફરે છે. મહારાજ કે એવું નથી, બ્રહ્માંડ તો જેવડા છે એવડા જ છે, જેવડા છે એવડા જ છે, પરંતુ અક્ષરની એટલી બધી મોટપ છે, એટલી બધી મોટપ છે કે જે મોટપને આગળ બ્રહ્માંડો નાના દેખાય છે. દાખલા તરીકે 50 લાખ પાઉન્ડ એની કેપેસિટી વાળો માણા બેઠો હોય, બીજા બધા આમ સામાન્ય માણા બેઠા, તેની વચ્ચે કેવો દેખાય? મોટો દેખાય, દેખાય ને. પણ એ જ વખતે 5 મિલિયન પાઉન્ડ નો માલિક આવીને બેહે તો તોલ્યો નાનો દેખાય, તો નાનો થઈ ગયો. પણ પહેલાની મોટા પાગળ એની નાનપ દેખાવા માંડે છે. એના કરતાં એ કયું થયું ખબર? નાનપ મોટપ, એ વિચારે કે નાનપ મોટપ થાય. પણ એના કરતાં સરળ લઈએ તો પોતાને ત્યાં બે બેડનો બંગલો હોય, મકાન હોય, એના કરતાં બાજુવાળાને ત્યાં 6 બેડનું મકાન હોય તો એ મોટું દેખાય. પણ બાજુમાં કોઈક જબરજસ્ત બંગલો બનાવે 15-20 બેડ મકાનનો રૂમ હોય, 15-20 બેડરૂમ હોય એવો જબરજસ્ત બંગલો બનાવે તો 5 બેડવાળો નાનો દેખાય કે ન દેખાય? તે કે નાનો જ થયો, 1 ઇંચે નાનો નથી થયો. પણ પહેલાં એની મોટા પાગળ એ નાનો દેખાવા માંડ્યો. મહારાજ કે, મહારાજ પણ દ્રષ્ટાંત, મહારાજ કે જેમ ગિરનાર પર્વત છે તે મેરુના આગળ અતિશય નાનો દેખાય છે, અને લોકાલોક પર્વતની આગળ તો મેરુ પર્વત પણ અતિશય નાનો દેખાય છે, એમ અક્ષરની મોટપ આગળ બ્રહ્માંડો નાના ભાસે છે. નાના થઈ જતા નથી, નાના ભાસે છે, કારણ કે સગુણ બ્રહ્મની મોટપ જ એટલી બધી છે. કારણ કે સગુણ બ્રહ્મ સર્વત્ર જગ્યાએ છે, સગુણ બ્રહ્મ સર્વત્ર જગ્યાએ છે, બધું એનું જ છે, બધું એનું જ છે. બધું એનું હોય તેનાથી મોટું પછી કોણ હોય? બધા એના ખંડિયા છે. બ્રહ્માંડો સગુણ બ્રહ્મના ખંડિયા રાજા છે બધા. સગુણ બ્રહ્મ ચક્રવર્તી રાજા છે. ચક્રવર્તી રાજાને આગળ કદાચ કોઈ બીજા રાજાને બહુ વખાણ કરે, પહેલો રાજા આમ છે ને તેમ છે ને બહુ બળ્યો છે, તો એ ભૂલ્યો છે. ગમે એટલો બળ્યો હોય તો પણ ચક્રવર્તીનો એ દાસ છે, એનો ખંડિયો છે, માટે ચક્રવર્તી કરતાં મોટો હોઈ શકે નહીં. એ તો જેને જ્ઞાન નથી, જેને જ્ઞાન નથી એ જ વ્યક્તિને ખંડિયો રાજા મોટો જણાય. જેને જ્ઞાન થાય આ ખંડિયો છે ને આ ચક્રવર્તી છે, તો એને ચક્રવર્તીની જ મોટપ દેખાય, ખંડિયાની મોટપ જરાય એની દ્રષ્ટિમાં આવે નહીં. એમ જેણે જ્ઞાને કરી અને પરમાત્માની મોટપ જાણી નથી એને બ્રહ્માંડોની મોટપ દેખાય, એને જ આ દુનિયાની અંદર કોઈને કંઈ પ્રાપ્ત થયું તો એની મોટપ દેખાય. પણ જેની દ્રષ્ટિ પરમાત્મા સુધી પહોંચી ગઈ છે એને આ દુનિયામાં કાંઈ મોટપ દેખાતી નથી. મહારાજ કે સગુણ બ્રહ્મની આગળ તો અનંત કોટી બ્રહ્માંડો, એકની અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે. કારણ કે અનંત કોટી બ્રહ્માંડો એ સગુણ બ્રહ્મની અંદર જ છે, એની બહાર તો છે જ નહીં. જેવી રીતે પેટની અંદર રહેલા કરમિયા આમથી તેમ આમથી તેમ ઠેકડા મારે અને મનમાં એમ માને કહો આપણે તો બહુ મોટા, પરંતુ એ પેટની બહાર નથી, પેટની અંદર જ છે. માટે પેટની જેટલી મોટપ છે એટલી કરમિયાની હોઈ શકે નહીં. એમ બ્રહ્માંડ રૂપી સગુણ બ્રહ્મ રૂપી પેટની અંદર અનંત કોટી બ્રહ્માંડો જેમ કરમિયા ઠેકડા મારે એમ ઠેકડા મારે છે. કારણ કે આખીર તો આખું બ્રહ્માંડ ચલિત છે, અચલિત નથી. સમજાય? બ્રહ્માંડ ચલિત છે, અચલિત નથી, પણ આપણને દેખાતું નથી. પૃથ્વી પોતાની ધરી પર ફરે રાખે છે, એટલા વેગમાં પૃથ્વી ચાલી રહી છે કે 1 સેકન્ડમાં તો 25,000 માઇલ અંતર કાપી નાખે છે, એટલા વેગમાં પૃથ્વી ચાલી રહી છે. પણ એને આપણને કાંઈ ખબર છે? તો એ પૃથ્વી જે ચલાયમાન છે એની સામે જે બ્રહ્માની સામે જે ઉડતી જ હોય ને, કોઈ પ્લેન નથી હાલતું, એના કરતાં અનેક ગણા વેગથી આ પૃથ્વી ચાલી રહી છે. આપણા મનમાં એમ થાય કાંઈ હાલતી છે તો ખબર ન પડે આપણને, પણ તમને આ પડી જાય શું કામ તમે પ્લેનમાં બધા બેઠેલા હો. પ્લેનમાં આપણે બેઠા હોય 1000 કિલોમીટરની ઝડપે ચાલતો હોય તો આપણા મનમાં થાય ચાલે છે, એની પાંખ ઉપર આમ દ્રષ્ટિ નાખીએ તો એમ લાગે જાણે સ્થિર ઊભું છે. એમ પૃથ્વી આટલા વેગથી ચાલતી હોવા છતાંય પણ આપણા હૃદયની અંદર તો એમ જ થાય જાણે સ્થિર જ છે, એક રંચ માત્ર ચાલતી નથી. પણ મહારાજ તો બધી વાતને જાણે ને, એટલે પૃથ્વી જો ચાલે છે, એક મૃત્યુલોક જો ચાલતું હોય તો બાકીના બધા લોક તો ઓટોમેટિક ચાલતા જ હોય. દાખલા તરીકે આપણા શરીર ઉપર શર્ટ છે, પેન્ટ છે, સુષમા છે, ગમે તે વસ્તુ છે, આપણે જ્યારે ચાલીએ ત્યારે પેન્ટ પછી સ્થિર ઊભું રહે, એ શરીરની હલનચલનની સાથે પેન્ટ છે, શર્ટ છે, હાથમાં ગૌમુખી હોય, સસમા હોય, ખીચામાં જે વસ્તુ બધું હાલે. એમ એક મૃત્યુલોક જ્યારે ચાલે છે ત્યારે બાકીના બધા જ બ્રહ્માંડો, બધા જ લોક ચાલતા હોય એની આપણને ખબર પડતી નથી. એટલે મહારાજ કહે છે કે સગુણ બ્રહ્મના એક એક રોમની અંદર આવા અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે. કેવી રીતે? તો જેમ આકાશમાં ફુગાવો હોય, ફુગાવો સમજાય છે, એ ફુગાવા નીચે ઘણા મોટા લાગતા હોય પણ આકાશમાં જ્યારે જાય ત્યારે ઘણા નાના દેખાય છે, અને કેમ ઉડતા રહે છે આમ અલગ અલગ જગ્યાએ. બસ એવી રીતે ઈ જે આકાશ છે ને એકવાર તમે સમજી લો કે સગુણ બ્રહ્મ છે અને ફુગા છે જે કે બ્રહ્માંડ છે. ફુગા જેમ આકાશમાં ઉડતા ફરે છે એવી રીતે સગુણ બ્રહ્મના તેજની અંદર અનંત કોટી બ્રહ્માંડો મહારાજ કે ઉડતા ફરે છે. પણ તેમ છતાંય બ્રહ્માંડો કાંઈ નાના થઈ જતા નથી, જેવી રીતે આકાશમાં અનંત વિમાનો ઉડતા ફરે છે. વિમાન જ્યારે નીચે ઉતરે ત્યારે કેટલું મોટું લાગે, કોઈ વિમાનમાં ન બેઠો હોય ને એને તમે પૂછો વિમાન કેટલું કશે તો કલ્પના કરીને કેટલી કરે ખબર, બહુ બહુ તો બે બસ જેટલું તો હશે, કેટલી કલ્પના કરે જેને જોયું જ નહીં. એનો આપણે એમ કહીએ ને 7-8-10 બસ જેટલું લાંબુ હોય તો કે હોતા હશે ભલામણ, એટલું બધું લાંબુ હોતા હશે, દેખાય છે આટલું તે. એ નાનું દેખાય છે શું કામ, પોતાની દ્રષ્ટિ કરતા ઘણું દૂર જતું રહ્યું છે એટલે પોતાને નાનું જણાય છે. પણ વિમાન કાંઈ નાનું થઈ જતું નથી, આકાશની મોટે પાગળ વિમાન નાનું ભાસે છે, પોતાની દ્રષ્ટિથી વેગળું છે માટે નાનું ભાસે છે, પણ વિમાન તો જેવડું છે એવડું ને એવડું છે. એમ આપણી દ્રષ્ટિ, આપણી દ્રષ્ટિ બ્રહ્માંડ સુધી પહોંચી નથી, બ્રહ્માંડથી ઘણીક દૂર છે આપણી દ્રષ્ટિ, બ્રહ્માંડથી ઘણીક દૂર છે. બીજા નંબરમાં સગુણ બ્રહ્મ બહુ મોટું છે, એટલે સગુણ બ્રહ્મના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે આવું જ્યારે સંભળાય ત્યારે આપણી દ્રષ્ટિ બ્રહ્માંડથી ઘણી દૂર છે, બ્રહ્માંડને જેમ છે માપી શકી નથી, એટલે કલ્પના કરીએ છીએ આપણે. શું કરીએ છીએ? કલ્પના કરીએ છીએ કે સગુણ બ્રહ્મની આગળ જો અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરતા તે નાના થઈ જવા હોવા જોઈએ તો જ ઉડી શકે ને, તો જ ફરી શકે ને. આજ તો આપણને આ વાત સમજી શકાય એમ છે, પણ માનો કે 150 વર્ષ પહેલાં કોઈને કીધું હોત કે પ્લેન એવું બનશે જે પ્લેન 1000 મણ વજન લઈને આકાશમાં ઉડી જશે તો કોઈને આ પડત, અને 1000 કિલોમીટરની ઝડપે ઉડશે આવી વાતો 150 વર્ષ પહેલાં કરી હોત તો કોઈને આ પડત? એવું તે કાંઈ બનતા છે, આકાશમાં કાંઈ લોઢા ઉડતા હશે. શું કહેત? આકાશમાં તે કાંઈ લોઢા ઉડતા હશે, અને આટલો બધો વજન લઈને ઉડે, એક પતંગ ઉડાડી હોય તો ઉડતી નથી તે. એમ શું કામ કહેત? કારણ કે એના અનુભવમાં વાત આવી નથી એટલે કહે. એમાં ડાહ્યા માણસ બહુ બુદ્ધિશાળી વધતો એમ કલ્પના કરે કે કદાચ ઉડે પણ બાકીનાને તો હા પડતો જ નહીં કે ઉડે જ નહીં. એમ આપણા અનુભવો બહારની વાત છે એટલે આપણા મનમાં એમ થાય કે અવડા મોટા બ્રહ્માંડ કાંઈ ઉડતા હશે ને ઉડતા તે વળી રોમમાં ફરતા હશે. પણ તેમ છતાંય શાસ્ત્રે કરીને જ્ઞાન જેને થયું છે, પરમાત્માની મોટે જેની દ્રષ્ટિગોચર થઈ ગઈ છે એને હા પડી જાય છે. ભગવદાનંદ સ્વામી કે મહારાજ તમારા રોમની અંદર એક એક બ્રહ્મા એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે તો વાત સાચી છે? મહારાજ કે સ્વામી અમારા રોમની તો વાત તમે જવા દો, પણ સગુણ બ્રહ્મના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે. મહારાજ કે લો સગુણ બ્રહ્મના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો મહારાજ કે ઉડતા ફરે છે, અમારી મોટપની તો વાત જ રહેવા દો. મહારાજ કે આ જે અક્ષર છે એના બે વિભાગ છે, એક સગુણ છે બીજું નિર્ગુણ છે. સગુણ છે સ્થૂળ કરતાં સ્થૂળ છે, માને મોટા કરતાં મોટું છે, મોટા કરતાં મોટું એટલે એના કરતાં મોટું બીજું કાંઈ નથી એટલે મોટા કરતાં મોટું કહી દીધું. પણ એનો મતલબ એવો ન સમજો ભગવાન કરતાં મોટું છે, સમજાય? કારણ કે ભગવાનની એ સામર્થ્યની કિરણ છે, સગુણ બ્રહ્મ જેના એક એક રોમ ની અંદર અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે, એ સગુણ બ્રહ્મ કહો યા તો નિર્ગુણ બ્રહ્મ કહો, જે કહો તે પરમાત્માની તે કિરણ જ છે. માટે બધાએ કરતા મોટું છે. આવો શબ્દ આવે તો એક વસ્તુ અધ્યાર રાખવી કે પરમાત્માને મૂકીને વાત થાય છે. ભગવાન સિવાય મોટા કરતા સગુણ બ્રહ્મ મોટું છે, અને નિર્ગુણ બ્રહ્મ મહારાજ કે સૂક્ષ્મ કરતા અતિશય સૂક્ષ્મ છે. સૂક્ષ્મ કરતા સૂક્ષ્મ શું કામ કીધું? તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ શું છે ખબર? આત્મા છે, સમજાય? અને આત્માની અંદર અંતર્યામી સ્વરૂપે નિર્ગુણ બ્રહ્મ રહે છે. નિર્ગુણ બ્રહ્મ એ આત્માની અંદર એ પણ સાક્ષી રૂપે રહે છે. તો આત્મા કરતા સૂક્ષ્મ થયું ને, એટલે મહારાજ કે સૂક્ષ્મ કરતા પણ સૂક્ષ્મ છે. જે જીવાત્મા જોઈ શકાતો ને, જીવાત્મા કેટલો સૂક્ષ્મ હશે જેની કોઈ કલ્પના ન કરી શકાય. આપણને ક્યારેક આમ અંદાજ આવે, બારીમાંથી આમ તેજનો સેવડો ઉડસતો હોય ને, ત્યારે એ તેજની અંદર કેટલાય આમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવાતો આમ ઉડતી ફરતી હોય એમાં પણ દેખાય. જે નરી આંખે દેખાતી નથી, જે લોકો એમ કહે છે કે પરમાણુ જે છે એ નરી આંખે દેખાતા નથી, પણ એ પરમાણુ જે છે નરી આંખે નથી દેખાતા, અને એના અનેકવિધ ઉપાયો કરે ત્યારે દેખાય છે, માઇક્રોસ્કોપથી દેખાય છે, પરંતુ એ પણ સ્થૂળ દેહ સહિત છે. બરાબર સમજ્યો? આ માઇક્રોસ્કોપથી દેખાતા એવા જે પરમાણુ એ પણ ખાલી આત્મા તો નથી, દેહ સહિત છે. દેહ સહિત જો આટલા સૂક્ષ્મ હોય તો આત્મા કેટલો સૂક્ષ્મ હશે, સમજાય છે? એનો આત્મા કેટલો સૂક્ષ્મ હશે, એ શરીરની અંદર રહ્યો છે. મહારાજ કે નિર્ગુણ બ્રહ્મ જે છે એ તો એનું આત્મા છે, કારણ કે એની અંદર સાક્ષી સ્વરૂપે રહ્યું છે. જે તેજના પ્રકાશમાં દેખાતા જે અનંત આત્માઓ છે એ તો સ્થૂળ દેહ સહિત છે, એ જે દેખાય છે એના કરતા એનો આત્મા સૂક્ષ્મ છે. હવે એની અંદર એ નિર્ગુણ બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ સાક્ષી રૂપે રહ્યા છે, તો કેટલા સૂક્ષ્મ હશે? એટલે મહારાજ કે સૂક્ષ્મથી સૂક્ષ્મ જો કોઈ હોય તો નિર્ગુણ બ્રહ્મ છે.